તારીખ 19/5/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 699 અને 701 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 321 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
ઉદગળની વાત કરી કે અનંતા જીવો છે, ઉદગળો પણ બે અણુના સ્કંદથી માંડીને સંખ્યાત અસંખ્યાત અને અનંત પરમાણુથી મળેલા એવા સ્કંદ રૂપે અનંતા સ્કંદો વિશ્વની અંદર રહેલા છે. હવે પહેલા પારિગ્રાફથી વાત કરે છે કે ધર્મ દ્રવ્ય એક છે, ધર્માષ્ટિકાય નામનો એક પદાર્થ છે રૂપી પણ જળ. ધર્મ દ્રવ્ય એક છે પાનું 509 પહેલો પાયગ્રાફ. એ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ લોક વ્યાપક છે. એનું ક્ષેત્ર કેટલું છે કે આખા લોકમાં વ્યાપેલું છે અને એક પરમાણુના પરિમાણથી માપવામાં આવે તો અસંખ્યાત પરમાણુથી માપી શકાય એટલો આખો લોક છે અને એટલું ધર્માષ્ટિકાયનું ક્ષેત્ર છે. અધર્મ દ્રવ્ય પણ એક છે, એને પણ અધર્માષ્ટિકાય કહેવાય છે. તે પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ લોક વ્યાપક છે. એટલે બંને જળ, બંને રૂપી, બંને અસંખ્યાત પ્રદેશાત્મક અને બંને લોક પ્રમાણ વ્યાપક છે એક સરખા. પણ બંનેના સ્વભાવમાં વિરુદ્ધતા છે. આકાશ દ્રવ્ય એક છે, આ ત્રણે એક એક છે. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશ દ્રવ્ય એક છે. તે અનંત પ્રદેશ પ્રમાણ છે, એના પ્રદેશો અનંતા છે. તે લોકાલોક વ્યાપક છે. કેવા છે? લોક અને અલોક સર્વત્ર વ્યાપક છે. લોક પ્રમાણ આકાશ જે છે તે અસંખ્યાત પ્રદેશાત્મક છે. લોક પ્રમાણ આકાશ એટલે આખા આકાશના માં જેટલા ભાગમાં લોક છે, એટલે જીવ, ધર્માસ્તિક, અધર્માસ્તિક, ઉદગળ, કાળાણુ એવા બીજા 5 દ્રવ્યો છે તેને લોક કહે છે. અને એટલા જેવો ત્યાં જે આકાશના પ્રદેશો રહેલા છે તેની સંખ્યા અસંખ્યાત પ્રદેશ છે, એની સંખ્યા અસંખ્યાત છે. બે આકાશ નથી, લોકાકાશ અને અલોકાકાશ એવા બે આકાશ નથી, પણ એક આકાશને, એક વિભાગને જેટલામાં લોક છે તેને લોકાકાશ કહે છે, બાકીનાને અલોકાકાશ કહે છે. પરંતુ એક અખંડ દ્રવ્યને એ રીતે બે નામથી કહેવામાં આવે છે, બે વિભાગથી સમજાવવામાં આવે છે. કાળ દ્રવ્ય, હવે કાળ દ્રવ્યની વાત કરે છે. આ જરા કાળ દ્રવ્યના વિષયમાં દિગંબર સંપ્રદાય અને શ્વેતાંબર સંપ્રદાયમાં ભિન્ન ભિન્ન નિરૂપણ જોવામાં આવે છે. દ્રવ્યની અપેક્ષાએ, પર્યાયની અપેક્ષાએ ભિન્ન ભિન્ન નિરૂપણ નથી. એ કહે છે કાળ દ્રવ્ય 5 અસ્થિકાયનો વર્તનારૂપ પર્યાય છે. એટલે 5 અસ્થિકાય પરિણમે છે એની વર્તનાને પણ કાળ કહેવામાં આવે છે. જેમ કે અત્યારે અનેક જીવોના પરિણામ વિષમ જોઈને એને પંચમ કાળ કહે છે. અત્યારના પુદ્ગળો વર્ષા ઋતુ, ફળફળાદિ, ધનધાન્યાદિ એ બધાના ની ક્વોલિટી જોઈને પણ પંચમ કાળ કહેવામાં આવે છે. તો એવા જીવો, પુદ્ગળો એના પરિણામોના અમુક પ્રકારને, વર્તનાને અમુક પ્રકારે વર્તતી જોઈને એને કાળ કહેવામાં આવે છે કે આ 5મો આરો છે, આ 4થો આરો છે, આ દિવસ છે, આ રાત છે વગેરે. કાળગ્રહ એ પંચાસ્થિકાયો નો વર્તનારૂપ પર્યાય છે, એટલે ઉપચારિક ગ્રહ છે. વસ્તુતા એ તો પર્યાય જ છે, દ્રવ નથી, પણ એ વર્તના છે તે તો પર્યાય જ છે. અને પળ વિપળથી માંડી વર્ષ આદિ પર્યંત દેવકાળ સૂર્યની ગતિ ઉપરથી સમજાય છે, એને તો વ્યવહારિક કાળ છે એમ પીતાંબરાચાર્યો કહે છે. દિગંબરાચાર્યો પણ વ્યવહારિક કાળને તો એમ જ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે કે લોકાકાશના એક એક પ્રદેશે એક એક કાળાણુ રહેલો છે, જે અવર્ણ છે, અગંધ છે, અરસ છે અને અસ્પર્શ છે, એટલે અરૂપી છે, અગુરુ લઘુ સ્વભાવવાન છે. બીજા દ્રવ્યની જેમ એને પણ અગુરુ લઘુ સ્વભાવ છે. તે કાળાણુઓ વર્તના પર્યાય અને વ્યવહારિક કાળને નિમિત્ત ઉપકારી છે, અને એવા જે કાળાણુ રૂપ દ્રવ્યો છે તે બીજા પદાર્થોના વર્તના પર્યાયને નિમિત્ત છે, અને વ્યવહારિક કાળને પણ એનું નિમિત્ત પણ ગણવામાં આવે છે. તે કાળાણુઓ દ્રવ્ય કહેવા યોગ્ય છે, પણ અસ્થિકાય કહેવા યોગ્ય નથી. એટલું જ થાય કે તે કાળાણુઓ દ્રવ્ય કહેવા યોગ્ય છે, તે કાળાણુઓ દ્રવ્ય કહેવા યોગ્ય નથી, અને ઉપચારિક દ્રવ્ય જ કહેવા યોગ્ય છે એમ ન લીધું પાછું. શું આગળની જે વાત કરી એમાં અલ્પ વિરામ કરીને એમ શ્વેતાંબરાચાર્યો કહે છે, એમ કરીને શ્વેતાંબરાચાર્યનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો. પછી દિગંબરાચાર્ય આમ કહે છે એમ કરીને વાત કરી. હવે એ ઉપરાંત કહે છે કે એ કાળાણુઓ દ્રવ્ય કહેવા યોગ્ય છે, પણ અસ્થિકાય કહેવા યોગ્ય નથી, કેમ કે એને ક્ષેત્ર વિસ્તાર નથી. માટે કાય એટલે વિસ્તાર, ક્ષેત્ર વિસ્તારને કાય કહેવામાં આવે છે, કેમ કે એકબીજા ત્રિયાણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી, ભેગા થઈને મળીને કોઈ પ્રવૃત્તિ કરતા નથી, બધા ભિન્ન ભિન્ન રહીને જ પરિણમે છે. જેથી બહુ પ્રદેશાત્મક નહીં હોવાથી કાળ દ્રવ્ય અસ્થિકાય કહેવા યોગ્ય નથી, અને વિવેચનમાં પણ પંચાસ્થિકાયમાં તેનું ગૌણ રૂપે સ્વરૂપ કહીએ છીએ. કારણ કે પંચાસ્થિકાયમાં તો અસ્થિકાયનું સ્વરૂપ આવે છે, આ અસ્થિકાય નહીં હોવાથી છઠ્ઠું દ્રવ્ય ગૌણ રૂપે કહેવામાં આવે છે, એમ કરીને પોતે તો સ્થાપી દીધું છે પાછું. આમ કહેવા યોગ્ય છે બહુ પ્રદેશાત્મક નહીં હોવાથી, ભિન્ન ભિન્ન રહીને ક્રિયા કરતા હોવાથી, એ બધી વાત સ્થાપી દીધી. આકાશ અનંત પ્રદેશ પ્રમાણ છે, બહુ ધ્યાનથી વાંચે એને જ ખ્યાલ આવે એવું છે. ઉપર છલનું વાંચે એને એમ ખ્યાલ આવે કે શ્વેતાંબરાચાર્યની પણ વાત કરી, દિગંબરાચાર્યની પણ વાત કરી, બેની વાત જુદી પડે છે, તો એમ નથી કહેતા કે કઈ બરાબર છે ને કઈ બરાબર નથી, એવું કહેતા નથી. ઉપર ઉપરથી એમ લાગે, પણ જો ઝીણવટથી વાંચે તો એમને શું સ્થાપ્યું છે એ વાત આવી જાય છે. આકાશ અનંત પ્રદેશ પ્રમાણ છે, તેમાં અસંખ્યાત પ્રદેશ પ્રમાણમાં ધર્મ અધર્મ દ્રવ્ય વ્યાપક છે. ધર્મ અધર્મ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે જીવ અને પૂતગળ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે, જેથી એ માધ્યમ છે, ગતિ સ્થિતિમાં એનું માધ્યમ છે. જેમ પાણી માછલીને ગતિ કરવી હોય તો પાણી એનું માધ્યમ છે, પક્ષીને ઉડવું હોય તો હવા એનું માધ્યમ છે, પછી સામાપુરે પણ પાછી માછલી તરી શકે છે, અને સામો પવન હોય તો પણ પક્ષી ઉડી શકે છે. પાણીનું પૂર એવું હોય નદીમાં કે હાથી જો ઉભો રહે તો તણાઈ જાય, તેવો જેનું ટન બંધી વજન છે એવો હાથી તણાઈ જાય, અને અડધો તોલો જેટલું વજન હોય એવી નાની માછલી હોય સામે પૂરે જાય, સરસરાટ કરે, તણાઈ તો નહીં પણ સામે પૂરે તરીને જઈ શકે, કેમ કે એનું તરવાનું માધ્યમ છે, એને એનો પૂરનો જે પ્રવાહનો જે જોર છે એ માછલીને અવરોધ કરી શકતો નથી. એ વિશેષતા છે એની, ગતિનું માધ્યમ છે ને એટલે એની વિશેષતા છે. ધર્મ ધર્મદ્રવ્યનો એવો સ્વભાવ છે કે જીવ અને પુદ્ગળ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે, જેથી ધર્મ અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યંત જ જીવ અને પુદ્ગળની ગતિ સ્થિતિ છે. જેથી ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યના વ્યાપકપણા પર્યંત જ જીવ અને પુદ્ગળની ગતિ સ્થિતિ થાય છે, કેમ કે એનું માધ્યમ ત્યાં પૂરું થાય છે અને તેથી લોક મર્યાદા ઉત્પન્ન થાય છે. તેથી લોકમાં રહેવાની જે ક્ષેત્ર મર્યાદા છે એ અહીંથી આ કારણથી ઉત્પન્ન થાય છે, કેમ કે આ બે જ પદાર્થો ગતિ કરે છે અને એ બે પદાર્થોની ગતિ કરવાનું માધ્યમ અહીંયા પૂરું થતું હોવાથી ગતિ કરવાની શક્તિ ઉપાદાનમાં હોવા છતાં એની આગળ ગતિ થતી એમ જોવામાં આવતો નથી. માટે એનું લોકમાં રહેવાનું અને ગમન આગમનની ક્ષેત્રની મર્યાદા અહીંયા ઉત્પન્ન થઈ જાય છે. મર્યાદા એટલે હદ ઉત્પન્ન થાય છે. હદ કેવી છે? જીવ પુદ્ગળ અને ધર્મ અધર્મ દ્રવ્ય પ્રમાણ આકાશ એ પાંચ જ્યાં વ્યાપક છે તેને લોક કહેવામાં આવે છે. એને લોક એવું નામ આપવામાં આવ્યું છે. એ રીતે અહીંયા 85 કાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. 700મા પત્રમાં ફક્ત એક જ લીટી છે. પત્ર ઘણું કરીને સ્વાભાવિક શરીર કોનું છે પ્રશ્ન કર્યો છે કે મોહનું છે. શરીર કોનું છે? મોહનું છે. જીવનું નથી, ઉદગળનું છે એમ પણ ન કહ્યું, કેમ કે અહીંયા દ્રવ્યાન યોગનો વિષય નથી લેવો. જીવને પોતાને ખોટો આધાર લે છે, શરીરથી જીવ ખોટો આધાર લે છે, મોહ વડે કરીને પોતાપણું કરે છે. હું શરીરના આધારે જીવું છું એવું પરિણમન કરે છે. શરીરની અનુકૂળતા પ્રમાણે હું જીવી શકું છું, પ્રતિકૂળતાઓ હોય તો હું જીવી શકતો નથી, એ વગેરે. માટે શરીર કોનું છે? કેવો લાક્ષણિક ઉત્તર આપ્યો છે કે શરીર મોહનું છે. ખરેખર તો શરીર શરીરનું છે અને એ શરીર શરીરનું છે એમાં પુદ્ગળનું છે. પણ એમ કહેવાને બદલે એમ કહે છે કે મોહથી શરીર પોતાપણે અનુભવાય છે, જેને દેહાધ્યાસ કહેવામાં આવે છે. જીવનું શરીર નહીં હોવા છતાં જીવ શરીરમાં પોતાપણું અનુભવ કરે છે. વેદના આદિથી પણ પોતાપણું, સાતાની વેદના એ દ્વારા પોતાપણાનો અનુભવ કરે છે. વળી ક્ષેત્રમાં પણ વ્યાપકપણું શરીર પ્રમાણ જીવના ક્ષેત્રનું છે, એટલે એના મોહને દ્રઢપણું મળે છે, બીજું બહાનું પણ મળે છે. એ જેટલામાં શરીર છે એટલામાં જીવ પણ છે, શરીરની બહાર મારો જીવ પણ નથી. હા, મોહના ફળમાં મળેલું છે. શરીર ઉપરના મોહને લઈને શરીરની પ્રાપ્તિ છે. સંયોગ પ્રાપ્તિ એટલે સંયોગ થાય છે. એ તો છે કે જીવને જે જે પદાર્થોનો મોહ હોય છે અને જે તે પદાર્થોને મોહથી તે ચાહે છે તે પદાર્થના સંયોગમાં એની ગતિ થાય છે. એટલે એવું એક સૂત્ર છે કે જેવી મતિ એવી ગતિ, એવી મતિ એવી ગતિ. આપે છે ભાઈ, મગમાં કાણું પડે છે ને, મગ હડે ત્યારે તો એની અંદર જીવડું હોય ને મગનું મટકું કહે છે આપણે. આ જીવ ત્યાં કેમ ઉત્પન્ન થયો? કે એને ખાવામાં મગ એટલા બધા ભાવતા હતા હદ બાર માં સમજાય, ઉલટી થાય ત્યાં સુધી ખાધા કરે, કેમ કે મને ભાવે છે, પેટ ભલે ના પડે. ત્યાં ઉત્પન્ન થાય છે ચણા નો જીવ, ચોખા ની એળ, ઘઉં ના ધનેડા, એ જીવો ત્યાં કેમ ઉત્પન્ન થયા? જેવી મતી એવી જ્યાં જ્યાં જીવની તીવ્ર રસ થી મતી જાય છે ત્યાં ત્યાં એને આયુષ નો પ્રકાર એવો જ ઉત્પન્ન થાય છે. એમ જીવને નવા નવા દેહની પ્રાપ્તિ કેમ અને એનો મોક્ષ કેમ, દેહથી મુક્તપણું કેમ થતું નથી, નિર્વાણ કેમ થતું નથી? કે જીવ દેહના સંયોગમાં રહીને એટલું દેહાધ્યાસપણું કરે છે, એટલું દેહાધ્યાસપણું કરે છે, એમાં ખાસ કરીને ખાવા પીવાના ઉદય કાળે વિશેષ કરીને દેહાધ્યાસપણું કરે છે, સાતા સાતાના ઉદય કાળે પણ વિશેષ કરીને દેહાધ્યાસપણું કરે છે, અને પરિણામ સ્વરૂપે એને નવા દેહનો સંયોગ થાય એ રીતે આયુષ્યને નવું બંધાય છે. માટે છે ને બીજી લીટીમાં એ જ કહ્યું છે, બે લીટી વા કરી છે, બે વાક્યો આપ્યા છે એક લીટીમાં, એ બીજા વાક્યમાં શું કરવું એ પણ કહી દીધું છે કે માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે. દેહથી ભિન્ન હું ચૈતન્ય સ્વરૂપી આત્મા છું, મારું અસંગ સ્વરૂપ છે, અસંગ તત્વ છે, દેહથી હું સ્પર્શાયેલો કે બંધાયેલો નથી, દેહાદિ કોઈ મારા નથી, દેહના સંયોગ કાળે પણ હું દેહ વિના નો જ છું, એવી ભાવના રાખવી, એવી ભાવના ભાવવી, એવી ભાવના કરવી, ત્યાં સુધી કે એવી પરિણતિ થાય ત્યાં સુધી. ભાવનાથી પરિણતિ બંધાય છે, એવી ભાવના કરવી કે જેથી દેહથી ભિન્ન ભાવના ભાવતા દેહનો ફરી સંયોગ ઉત્પન્ન થાય, એટલે કે નિર્વાણ પદ થાય એવો અવસર આવે, એ સીધી વાત છે. આ વાત છે કહેતા ચર્ચામાં આવવાના, કે મુમુક્ષુ જીવને તો પરિણતિ થઈ જવી જોઈએ, પરિણતિ થઈ જવી જોઈએ એટલે શું, કે એટલો એ ભાવે પોતાના સ્વરૂપને અને ભિન્ન ભાવ દેહાદિથી ભિન્નપણાને કે એની એક પરિણતિ ઊભી થઈ જાય, એટલે એટલો તીવ્ર રસ થાય અને દેહાદિ પ્રત્યેનો રસ એટલો મોળો પડી જાય, એટલો ઘટી જાય એમ કહેવાય, ત્યારે પરિણતિ થાય. માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે. અસંગ ભાવના કહો કે ભિન્ન ચૈતન્ય સ્વરૂપની ભાવના કહો, પણ સવાલની સામે જવાબ બહુ જોરદાર છે. શરીર કોનું છે એ આમ પૂછે તો કે ભાઈ તમારે તમારું, મારે મારું, સૌ સૌને પોતપોતાનું શરીર છે, અને એથી વધારે વિભાગમાં જાઓ તો કે શરીર જળ પરમાણુનું બનેલું છે, શરીર મોહનું છે, સંસારમાં જીવને શરીર ઉપર એટલો બધો મોહ છે અને એટલું બધું પોતાપણું છે કે આખા સંસારનું ચક્રની ધરી કોઈ હોય, આખા સંસારના ચક્રની કોઈ ધરી હોય તો એને શરીર અથવા દેહને ધરી કહેવામાં આવે છે, કેમ કે બધી ગડબડ ત્યાંથી પછી ઊભી કરે છે. શરીરને પાળવાના અને પોષવાના પદાર્થોની વણઝાર એટલી બધી લાગેલી છે કે વાત મૂકી દો, એનો કઈ છેડો દેખાતો નથી. શરીર માટે કપડા જોઈએ ને કપડા માટે કબાટ જોઈએ ને કબાટ માટે ઘર જોઈએ ને ઘર માટે પૈસા જોઈએ ને પૈસા માટે દુકાન જોઈએ ને દુકાન માટે ગ્રાહક જોઈએ ને, ક્યાં આખી દુનિયાઓ ફેલાય છે એમાંથી, ક્યાંથી ઊભું થયું? આખી દુનિયા સુધી જાય છે. કે એની દુકાને આખી દુનિયાની જો ઘરાકી લાગે લાઈન ગોઠવાય તો એને એમ થાય કે મારી દુકાન સરખી ચાલે છે, ત્યાં એને સંતોષ થતો નથી. એટલા માટે કહ્યું કે શરીર મોહનું છે એમ કહીને અસંગ ચૈતન્યની ભાવના પૂર્વક શરીરનો મોહ નાશ કરવા જેવો છે, શરીરનો મોહ ક્ષય કરવા જેવો છે એમ કહ્યું છે. ગમે એટલા લાંબા પત્ર હોય અને ગમે એટલો ટૂંકો પત્ર હોય, એક વાતમાં કેટલો કસ ભરેલો છે, કેટલો ભાવ ભરેલો છે. પછી 700 પત્રમાં આ ધર્માસ્થિકા એ સંબંધીનો અને કેટલાક બીજા પ્રશ્નોના પ્રશ્નોત્તર ચાલ્યા છે. અમુક પદાર્થના જવા આવવા આદિના પ્રસંગમાં આ નિવૃત્તિમાં આવ્યા છે ને, આથી 29 વર્ષમાં શ્રાવણ મહિનાથી લગભગ 8-1 મહિનાથી નિવૃત્તિમાં આવ્યા છે. તો હવે જો જરા વિસ્તારથી ઉત્તર આપે છે, બોલે તો ઉદયની સામે લડે છે ને, એટલે બીજું કામ વચ્ચે એમને કરવું ફાવતો નથી. અભ્યંતર દશામાં જે આપણે વિચારીએ છીએ એ વાત અહીંથી બધા વિસ્તારથી ઉત્તર આપ્યા છે અને જાણવાના પ્રશ્નોના પણ ઉત્તર આપ્યા છે અધ્યાત્મ સિવાય. અમુક પદાર્થના જવાબ આદિના પ્રસંગમાં ધર્માસ્થિકા આદિના અમુક પ્રદેશે ક્રિયા થાય છે અને જો એ પ્રમાણે થાય તો વિભાગ પણ થાય, જેથી તે પણ કાળના સમયની પેઠે અસ્થિકાય ન શકાય ન કહી શકાય એવા પ્રશ્નનું સમાધાન. શું પ્રશ્નકારે પ્રશ્ન કર્યો છે કે જેમ કાળાનું ભિન્ન ભિન્ન પદાર્થોને વર્તનામાં ભિન્ન ભિન્ન કાળાણુઓ નિમિત્ત પડે છે, જે ક્ષેત્રે જે કાળાણુ હોય, જેમ કે આ લાકડાની અંદર જે પરમાણુ પરિણમે છે ત્યાં તે ક્ષેત્રે રહેલા કાળાણુઓનું નિમિત્ત પણ છે, તો પછી ધર્માસ્થિકાયના જે ક્ષેત્રે ગતિ થતી હોય જીવ કે પૂતગળની, તેને તે પ્રદેશો નિમિત્ત પડે છે, માટે એને જુદો વિભાગ પાડી દીધો. આખો આખો આખું દ્રવ્યને નિમિત્ત પડે છે એમ ન કહો કે શું કાળાણુની માફક એને વિભાગ ગણો, એમાં પણ એને અનેક અનેક દ્રવ્યો પણ ગણો, કે જે જે ક્ષેત્રે જે જે એના પ્રદેશો હોય તે ભિન્ન ભિન્ન દ્રવ્ય છે ધર્માસ્થિકાયના ધર્માસ્થિકાયને એમ કેમ ગણતા નથી, એવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે. પ્રશ્ન ઠીક છે, વ્યાજબી છે. એને પણ અનેક પણ ગણો, કેમ કે એનું નિમિત્તપણું જે ક્ષેત્રે ગતિ થાય છે તે ક્ષેત્ર છે, અને એને કાળાણુમાં પણ એમ જ છે કે તે ક્ષેત્રના કાળાણુ નિમિત્ત થાય છે, બીજા નિમિત્ત નથી થતા. તો આને અખંડ દ્રવ્ય ગણવું, ઓલાને બધાને છૂટા છૂટા ગણવા, એવું શા માટે છે? બે રૂપી કેવળ જ્ઞાનનો વિષય છે, છદ્મસ્તના જ્ઞાનનો વિષય નથી. અને કેવળ જ્ઞાન અનુસાર આનું નિરૂપણ એક અખંડ દ્રવ્ય બને છે, આના છૂટા છૂટા પરમાણુ પણ છે. તો જ્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધને વિચારીએ છીએ ત્યારે એ વાત બરાબર બેસતી નથી એમ કહેવું છે પ્રશ્નકારનું. શું એ પ્રશ્નનું સમાધાન? કે જેમ ધર્માસ્થિકાય આદિના સર્વ પ્રદેશ એક સમયે વર્તમાન છે એટલે કે વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય કાંઈ એક સમયે વિદ્યમાન હોતા નથી. વ્યવહાર કાળના અથવા જીવોના પર્યાયો પણ એક સમયે બધા સર્વ બધા વિદ્યમાન હોતા નથી. અને વળી દ્રવ્યના વર્તના પર્યાય સિવાય કાળનું કાંઈ જુદું દ્રવ્યત્વ નથી. વળી દ્રવ્યના વર્તના પર્યાય સિવાય કાળનું કાંઈ જુદું દ્રવ્યત્વ નથી કે તેના અસ્તિત્વનો સંભવ થાય. એટલે અહીંયા કાળાણુ ન લીધા, પાછા અહીંયા પર્યાય લીધી. અમુક પ્રદેશે ધર્માસ્થિકાયાદિને વિશે ક્રિયા થાય છે અને અમુક પ્રદેશે ન થાય, તેથી કાંઈ તેના અસ્થિકાયપણાનો ભંગ થતો નથી. માત્ર એક પ્રદેશાત્મક તે દ્રવ્ય હોય અને સમૂહાત્મક થવાની તેમાં યોગ્યતા ન હોય તો તેના અસ્તિકાયપણાનો ભંગ થાય. શું એક પ્રદેશાત્મક દ્રવ્ય હોય અને સમૂહાત્મક થવાની તેમાં યોગ્યતા ન હોય તો તેના અસ્તિકાયપણાનો ભંગ થાય, એટલે કે તો તે અસ્તિકાય કહેવાય નહીં. જેમ કે પરમાણુ એક પ્રદેશાત્મક છે તો પણ તેમાં બીજા પરમાણુ મળી તેને સમૂહાત્મકપણું પામે છે, માટે તે અસ્તિકાય અથવા પુદ્ગળાસ્તિકાય કહેવાય છે. વળી એક પરમાણુમાં પણ અનંત પર્યાયાત્મકપણું છે અને કાળના એક સમયમાં કાંઈ અનંત પર્યાયાત્મકપણું નથી, કેમ કે તે પોતે જ વર્તમાન એક પર્યાય રૂપ છે. એક પર્યાય રૂપ હોવાથી તે દ્રવ્ય રૂપ ઠરતું નથી, તો પછી અસ્થિકાય રૂપ ગણવાનો તો વિકલ્પ પણ સંભવ તો નથી. અહીંયા કાળા નામનું દ્રવ્ય પણ નથી લીધો પોતે જ. એમ કરીને સંક્ષેપમાં એ ઉત્તર પૂરો કર્યો છે. જોકે ધર્માસ્તિકાયનો અમુક પ્રદેશે નિમિત્તપણું થાય છે અને બાકીના પ્રદેશે નિમિત્તપણું થતું નથી, તો શા માટે એને કાળના સમયની પીછે એનો વિભાગ થાય છે માટે એને જુદા જુદા દ્રવ્ય તરીકે ન લેવાનું, એનો પણ બહુ સ્પષ્ટ ઉત્તર નથી મળતો. ચોથી પોઈન્ટ જે ઉત્તર મળવો જોઈએ એ નથી મળતો. પણ કેટલાક સવાલો એવા છે કે જે સ્વભાવને સ્પર્શીને છે, એના ઉત્તરમાં કાર્યકારણનું લોજિક એ જરૂરી નથી, આવશ્યક નથી, અથવા તો એ કાર્યકારણના લોજિકથી સિદ્ધ થાય તો જ સ્વભાવ સિદ્ધ થાય, નહીંતર ન થાય એવી વસ્તુ સ્થિતિ નથી. એટલે કાર્યકારણનો જે તર્ક છે એ સ્વભાવને લાગુ પડતો નથી, સ્વભાવમાં તર્કનો અભાવ છે એમ કહેવાય છે. જેમ કે અગ્નિ ઊનો શા માટે, અગ્નિમાં ઊનાપણું કેમ, તો એનું કોઈ લોજિક ન આપી શકાય. એમ કાળાનું એક અણુપણું કેમ, ધર્માસ્તિકાયનું અનેક પ્રદેશાત્મકપણું કેમ, એ સ્વભાવ છે, વસ્તુનું સ્વરૂપ છે, એના માટે લોજિકને સિદ્ધ કરવાની કોઈ જરૂર હતી નથી. એના માટે તો કહેનાર પ્રમાણિત છે કે કેમ, એટલો નિર્ણય કરીને પુરુષ પ્રમાણે વચન પ્રમાણ માનવું, એ સિવાય બીજો કોઈ ઉપાય જોવામાં આવતો નથી. કેમ કે જો તમે કાર્યકારણના લોજિકમાં જાઓ તો જે તમે સ્થાપો, જે વાત સ્થાપો, એનું કારણ પણ માગશે. એ તમે સિદ્ધ કરી દો તો એનું કારણ માગવામાં આવશે, એનો ક્યાંય છેડો આવશે ન તો પ્રશ્નનો છેડો આવશે, ન તો ઉત્તરનો છેડો આવશે. કોઈ એક જગ્યાએ અટકવું જરૂરી છે તો ક્યાં તક અટકે છે એ વાત વિચારવામાં આવે તો, કે જ્યાં વસ્તુનો સ્વભાવ છે ત્યાં પછી તર્ક કરવો એ અનાવશ્યક છે. એમ જોઈએ વસ્તુનો જ્યાં સ્વભાવ છે, કેમ કે પ્રશ્ન એ પણ થઈ શકે છે કે જીવમાં જીવ પણ શા માટે, ઉદ્ગળમાં જળ પણ શા માટે, આ પ્રશ્ન પણ થઈ શકે છે. શા માટેની એ વસ્તુ સ્વભાવથી એવી છે, પછી એમાં કારણકારીનું લોજિક છે તે પ્રશ્ન કરવો અસ્થાને છે. તો પછી શા માટે માની લેવું, અથવા માનવા માટે પ્રમાણિક આધાર શું છે, કે માનવા માટે એટલો જ પ્રમાણિક આધાર છે કે કહેનાર કોણ છે અને તે કહેનાર નિર્દોષ છે કે સદોષ છે. જો કહેનાર નિર્દોષ હોય તો એની પ્રમાણિકતાને માન્ય કરવી, એના અને પ્રમાણિકતા અનુસાર એના વચનને પણ માન્ય કરવું. આ રીતે વિચાર્યા વિના જગતના પદાર્થો અને પરિસ્થિતિ સંબંધીના તર્ક વિતર્કોના વિકલ્પની કોઈ પરિસ્થિતિ શાંત થાય એવું છે એમ, એવી પરિસ્થિતિ નથી કે વિકલ્પ શાંત થાય. પણ જયારે તમને પ્રશ્ન ઉઠશે કે આનું આમ કેમ ને, આનું આમ કેમ, આનું આમ કેમ ને, આનું આમ કેમ, તો જ્યાં સુધી ન્યાય ને સંબંધ છે ત્યાં સુધી તો ન્યાયના ગ્રંથો અને લોજિક સદગ્રંથોમાં છે. પણ સરવાળે છેલ્લે સ્વભાવ જ્યાં આવે ત્યાં તો ભૂલ પડે છે. એટલે આ પ્રશ્ન સ્વભાવ આશરે કરવો, એટલે એનું કોઈ લોજિકથી સ્પષ્ટીકરણ નથી દેખાતું. એનું કારણ એ છે કે ત્યાં સ્વભાવને સ્વીકારવો રહ્યો, અને સ્વભાવનું જેણે પ્રતિપાદન કર્યું છે એ પ્રતિપાદન કરનારને સ્વીકારવા રહ્યા. બીજો પ્રશ્ન, મૂળ અપકારી જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે. એમાં પાણી અપ એટલે પાણી, પાણીના જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી, કેમ કે પાણી પોતે જ કાય છે, એ જીવન પાણી પોતે જ કાયા છે. પાણીમાં જે બીજા જીવો થાય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચ ઇન્દ્રિય થાય, એ જુદી વાત છે. એનું તો શરીર જુદું છે, ત્રણ જીવોનું શરીર જુદું છે, પણ આ તો પાણી પોતે જ જેનું શરીર છે એને અપકાયિક જીવો કહેવામાં આવે છે. વાયુ પોતે જ જેનું શરીર છે એને વાયુકાયિક જીવો કહેવામાં આવે છે. અગ્નિ જેનું સ્વરૂપ છે, શરીર છે, તેને અગ્નિકાયિક જીવો કહેવામાં આવે છે. અને જમીન જેનું શરીર છે તેને પૃથ્વીકાય જીવો કહેવામાં આવે છે. કેમ કે ખાણની માં સચેત પૃથ્વી છે, બધી ખાણની પૃથ્વી છે એ સચેત છે. આમ આપણે જે ચાલીએ છીએ પૃથ્વી ઉપર એ અચેત થઈ ગયું હોય છે ઘણા વાહનો અને માણસોના ચાલવાથી, પણ એને ખોદો એટલે પછી સચેત પૃથ્વી નીચેથી આવે. એટલે કે એ દેખાય પરમાણુ, જીવ તો કાંઈ દેખાતા નથી, પણ એ પરમાણુ પોતે જ કેટલાક જીવોની કાયા છે, એટલે એને પૃથ્વી કાય કહેવામાં આવે છે. એટલે છે કે એ અપકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે. એનો વિશેષપણે બોધ થવામાં સામાન્ય જ્ઞાન કામ ન કરે, છતાં આ ષડદર્શન સમુચ્ચય નામનો ગ્રંથ હરિભદ્રાચાર્યનો છે, એમણે વાંચ્યો છે. એમાં 142, 42, 43 પાના ઉપર એ સ્વરૂપનો કાંઈ વિસ્તાર કર્યો છે, ત્યાંથી તમે વિચારી લેજો એમ કહે છે. પોતે પછી વિસ્તારથી ઉત્તર નથી આપ્યો. અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અપકાયિક મૂળ જીવ નાશ પામે એમ સમજાય છે. અત્રેથી વરાળાદી રૂપે થઈ જે ઊંચે આકાશમાં વાદળા રૂપે બંધાય છે, તે વરાળાદી રૂપે થવાથી અચિત થવા યોગ્ય લાગે છે, પણ વાદળા રૂપે થવાથી ફરી સચિતપણું પામવા યોગ્ય છે. તે વરસાદ રૂપે જમીન પર પડે પણ સચિત હોય છે. માટી આદિની સાથે મળવાથી પણ તે સચિત કહી શકવા યોગ્ય છે. સામાન્યપણે અગ્નિ જેવું માટી બળવાન શસ્ત્ર નથી, એટલે તીવું હોય ત્યારે પણ સચિતપણું સંભવે છે. હવે પાણીની અંદર એ પાણી અચેત ક્યારે થાય, તો કે અગ્નિથી એને ગરમ કરવામાં આવે ત્યારે પાણી અચેત થાય. એટલે આપણે ત્યાં જે ઉકાળેલું પાણી પીવામાં આવે છે પછી એને અચેત પાણી કહે છે. એનું કારણ એ છે કે એક જ એવું શસ્ત્ર છે કે જેને લઈને તે સચેત મૂકીને અચેત થાય છે, શું એટલે એનો ત્યાં તે જીવોનો નાશ થાય છે. એટલે તો બીજા લોકો પ્રશ્ન કરે છે કે તમે તો પહેલાં પાણીના જીવોને પાણી ગરમ કરીને મારી નાખો છો, અને પછી પાણી પીવો છો, તો હિંસા તો પહેલાં તમે કરો છો, શું એના કરતાં તમે પીવો એટલું પાણી વપરાય ને બાકીનું પાણી એમને એમ રહી જાય, તમે તો એકસાથે ઘણું પાણી ઊંધું કરી રાખો છો, એટલા જીવોને પહેલાં નાશ કરી નાખો છો, પછી ક્રમે ક્રમે પીવો એટલું પાણી પીવો, કાંઈ એક ઘડો પાણી એક સાથે તો પીતા નથી, માટે એવી રીતે નહીં કરવું જોઈએ એમ દલીલ આવે છે. શું પણ ઠંડા પાણીમાં વારંવાર જીવોની ઉત્પત્તિ થાય છે, અને એક વખત પાણીને ઉકાળતા એક વખત તો એ બધા જીવોનો નાશ થઈ જાય છે, મૃત્યુ થઈ જાય છે, આયુષ્કૃત થઈ જાય છે, પણ ફરીને બીજા જીવોની ઉત્પત્તિ જલ્દી થતી નથી કેટલાક કાળ સુધી, પછી પાછું એ પાણી સચેત થઈ શકે છે. એટલા માટે એટલા સમય સુધી વપરાય એટલું પાણી ગરમ કરવાનો પદ્ધતિ છે. એ પદ્ધતિ ન સમજતા હોય તો 24 કલાકનું પાણી ગરમ કરી નાખે તો એ પદ્ધતિ બરાબર નથી, પાછું એ પાણી સચેત થઈ જાય છે. એટલે દિગંબર સંપ્રદાયમાં તો એવું છે, એવા ઉકાળેલા પાણીની અંદર અમુક પદાર્થ રાખે, જેમ કે લવિંગની પોટલી કોઈ રાખે છે, એવું બધું રાખે છે પાણી અચેત ન થાય, અથવા તો ફરીને પાછું એને ઉકાળી નાખે છે અમુક ટાઈમે, અથવા એટલું બહુ જાજુ ન ઉકાળે, થોડું થોડું ઉકાળીને હારે એમ પણ કરે છે, પણ એ પદ્ધતિ છે. અહીંયા તો એટલો પ્રશ્ન છે કે એનો નાશ કઈ રીતે થાય, કે અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અપકાયિક મૂળ જીવો નાશ પામે એમ સમજાય છે, એવા કોઈ પાણીને સ્પર્શે એવા બીજા બળવાન શસ્ત્રો છે, દાખલા તરીકે પાણીના હોજ હોય છે, સ્વિમિંગ પુલ જેને કહે છે ને, પાણીના હોજ નદીમાં માણસો નાય છે, તળાવમાં નાય છે, કૂવામાં નાય છે, હોજમાં નાય છે, સમુદ્રમાં નાય છે, તો એમાં ઘણા જીવોની હિંસા થાય છે. એક ડોલ પાણી લઈને નાહી લેવું તો એટલા જ જીવોની હિંસા થાય, બે ડોલથી એટલાનું જ થાય, પાંચ ડોલથી નાહી તો એટલાનું જ થાય, પણ હોજમાં નાય, નદીમાં નાય, સમુદ્રમાં નાય, કૂવામાં નાય તો ઘણા પણ જીવોની હિંસા થાય છે. તો અગ્નિ વગર પણ બીજા બળવાન શસ્ત્રઘાતથી જેમાં ધુમકા મારે છે, પાણી તરે છે, ઢોળે છે પાણી, એ બધા કારણે એક સાથે ઘણા જીવોની હિંસા થાય છે. એટલે એ રીતે ઘણા પાણીના સમૂહમાં નાહવાનો નિષેધ છે. આ લોકો સમુદ્ર સ્નાન, નદી સ્નાન એને પુણ્ય માને છે, અન્ય મતી લોકો ગંગા સ્નાન કર્યું, યમુના સ્નાન કર્યું, કાવેરીમાં સ્નાન કર્યું, નર્મદામાં સ્નાન કર્યું પુણ્ય માને છે, સમુદ્ર સ્નાનને પણ પુણ્ય માને છે, અમુક દિવસે સમુદ્ર સ્નાન પણ કરવા જાય છે. જૈન દર્શનમાં એ પદ્ધતિ પુણ્યની પદ્ધતિ નથી, એને પાપના પરિણામ અને પાપ બંધનું નિમિત્ત કહેવામાં આવે છે. વાત જુદી છે આખી, કેમ કે ત્યાં ઘણા અપકાયી જીવોનો હિંસા થઈ જાય છે, એટલા માટે એ તમારે જરૂર હોય એટલું પાણી વાપરો, બિનજરૂરી પાણી નહીં વાપરો, લિમિટ મર્યાદા કરી નાખવી એ રીતે. પછી એ પાણી વરાળ રૂપે ઊંચે આકાશમાં જાય તો જ્યારે ગરમ થઈને વરાળ થાય ત્યારે અચેત થાય, પાછા વાદળા બંધાય એટલે ઉપર પાછા એમાં સચેત પણ એટલે જીવોનો સંયોગ થઈ જાય, પાછું એ વરસાદ પણ પરિણમે ત્યારે પણ એ સચેત પાણી છે, અને જમીન ઉપર વહેતું હોય ત્યારે પણ એ સચેત છે, એવી રીતે એનું સચેત પણ સંબોધે છે. હાજી હા, કોઈ નવ શ્વેતાંબરમાં 9 કલાક હશે, દિગંબરમાં તો એથી ઓછો પીરિયડ લે છે, અમુક અંતર્મુહૂર્ત લીધા છે પછી સચેત થવા માંડે છે, એ લોકો પાણીમાં લવિંગની પોટલી નાખી દે છે, શું એટલે એની વાસને લઈને પણ બીજા જીવો ઉત્પન્ન ન થતા હોય, અને એટલે પ્રાસુક જળ રહે છે એમ કહે છે, આનાથી પ્રાસુકતા રહે છે જળ. પછી બીજ વૃક્ષનો બરાબર કમંડળ નું પાણી પીવાના ઉપયોગ ચોથો બીજ જ્યાં સુધી વાવવાથી ઉગવાની યોગ્યતા વાળું છે ત્યાં સુધી નિર્જીવ હોય છે. બીજ જ્યાં સુધી વાવવાની વાવવાથી ઉગે વાવો અને ઉગે એવી જ્યાં સુધી યોગ્યતા હોય ત્યાં સુધી નિર્જીવ હોય નહીં, ત્યાં સુધી એમાં સજીવપણું છે, એમ લેવું સજીવ જ કહી શકાય. અમુક અવધિ પછી એટલે અમુક સમયની મર્યાદા પછી, એટલે સામાન્યપણે બીજ અન્ન આદિના 3 વર્ષ સુધી સજીવ રહી શકે છે. અન્નનો દાણો 3 વર્ષ સુધી વાવતા ઉગે છે સામાન્યપણે, વિશેષપણે કોઈમાં ન પણ ઉગે તો તે સજીવ રહી શકે છે. તેથી વચ્ચે તેમાં જીવ ચવી જાય ખરો, એટલે કે એમાં નિર્જીવપણું થઈ જાય, ચવી જાય, કે ત્યાંથી બીજા ક્ષેત્રે ગયો જાય, પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિર્બીજ થવા યોગ્ય કહ્યું છે. 3 વર્ષ પછી ઉગે નહીં ત્યારે તો પછી એમાં જીવ હોય નહીં. કદાપી બીજ જેવો આકાર તેનો હોય એટલે બીજ એમને એમ દેખાય 3 વર્ષ પછી, પણ તે વાવવાથી ઉગવાની યોગ્યતા રહી થાય. જો નિર્જીવ હોય તો વાવે તો પણ ઉગે નહીં, અને સજીવ હોય તો વાવે તો એ ઉગે છે. સર્વે બીજની અવધિ 3 વર્ષની સંભવતી નથી. આ અનાજ માટે સામાન્ય આ મર્યાદા છે કે 3 વર્ષ સુધી તે સજીવ રહે છે, પણ બધા બીજો જેટલા વૃક્ષના બીજો છે, જેટલા વનસ્પતિના બીજો છે, બધાને એટલી મર્યાદા નથી, બધાની જુદી જુદી છે, કેટલાક બીજની સંભવ રહે છે. એમ કરીને એ બીજના સચેત અચેતનો ખુલાસો આપ્યો છે. પછી 5મો કહે છે, ફ્રેન્ચ વિદ્વાને શોધેલા યંત્રની વિગતનું વર્તમાન બીડ્યું તે વાંચ્યું છે. કોઈએ છાપાની કાપલી બીડી છે કે ફ્રાન્સના કોઈ વિદ્વાન છે, ફ્રેન્ચ કહેવાય, ફ્રાન્સના લોકોને ફ્રેન્ચ લોકો કહે, તો એણે આવી કોઈ શોધ કરી છે, જુઓ વાંચો તમે, આ કાપલી છાપામાં આવ્યું છે, તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે તે યથાર્થ નથી. તો એક ફ્રેન્ચ વિદ્વાને એક યંત્ર બહાર પાડ્યું છે કે જેમાં આત્મા દેખાય છે, તો કે આ ગપ્પો છે. અને એ આજથી માનો કે 1952 95 વર્ષ પહેલાંનું છે, તો અત્યારે તો એનું ડેવલપમેન્ટ થઈ ગયું હોય, તેથી નિષેધ કર્યો છે. બરાબર, કેમ કે જિનાગમ અનુસાર કોઈ પણ ઇન્દ્રિય જ્ઞાનથી આત્માને જોઈ શકાય એવું આત્માનું રૂપીપણું છે જ નહીં. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય રૂપી પદાર્થ છે અને આત્મા અરૂપી છે, માટે ઇન્દ્રિય જ્ઞાનની મર્યાદાના બહારનો વિષય છે, એમાં કોઈ સાધન કામ કરી શકે નહીં. ફ્રેન્ચ વિદ્વાને શોધેલા યંત્રની વિગતનું વર્તમાન બીજું તે વાંચ્યું છે, તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે તે યથાર્થ નથી, એવા કોઈ પણ પ્રકારના દર્શનની વ્યાખ્યામાં આત્માનો સમાવેશ થવા યોગ્ય નથી. કોઈ દેખી શકાય એવું કોઈ સાધન નથી, એનો સમાવેશ ક્યાંય થઈ શકે એવું નથી. તમે પણ તેને આત્મા જોવાનું યંત્ર સમજ્યા નથી એમ જાણીએ છીએ. હવે જેને પ્રશ્ન કર્યો છે એને એમ કહે છે કે તમે તો જૈન છો, જિનાગમની વાત સ્વીકારો છો, માટે તમે પણ આત્મા જોવાનું તે યંત્ર છે એમ સમજ્યા નથી એમ અમે જાણીએ છીએ. ચોખ્ખું કરાવી લીધું. તથાપિ કારમણ કે તેજસ શરીર દેખાવા યોગ્ય છે કે કાંઈ બીજો ભાસ થવા યોગ્ય છે તે જાણવાની જિજ્ઞાસા જણાય છે. એ કોઈ વાત છે, એ આત્માને જોવાની વાત નથી, પણ કારમણ તેજસ શરીરનો કોઈ ભાસ થવાનો પ્રકાર હોય જોઈએ છે. કારમણ કે તેજસ શરીર પણ તે રીતે તો દેખાવા યોગ્ય નથી, કેમ કે એ પણ એટલા સૂક્ષ્મ પરમાણુ છે કે ઇન્દ્રિય જ્ઞાન જે સ્થૂળ જ્ઞાન છે એમાં એનો સમાવેશ થાય નહીં. એરું પકડવાના સાણસાથી મોતી કે હીરાનો દાણો પકડી શકાય નહીં. તો આ ચપટીથી બહુ ઝીણી છે, હાથની ચપટીથી તે ઝીણી ચીજ પકડાતી નથી. એના માટે પકડવાને જુદું સાધન જોઈએ, કેમ કે આ મોતીના હીરામાં સમાણી વપરાય છે. એવી રીતે જ્ઞાનની સ્થૂળતા સૂક્ષ્મતાનો પ્રશ્ન થાય. પણ ચક્ષુ પ્રકાશ તે યંત્ર મરનારનો દેહ અને તેની છાયા તે કોઈ આભાસ વિશેષથી તેવો દેખાવ થવો સંભવ છે. ચક્ષુ હોય, અમુક પ્રકાશ હોય, અમુક યંત્ર હોય, મરી ગયું એનું શરીર હોય તો તેની છાયા કે એવો કોઈ એને આભાસ થઈ જાય તો એને એમ લાગે કે મેં આત્મા જોયો, એનો આત્મા મેં જોઈ લીધો, આત્મા દેખાવા યોગ્ય નથી. તે યંત્ર વિશે વધારે વ્યાખ્યા પ્રસિદ્ધિમાં આવે પુરવાર પર આ વાત જાણવામાં ઘણું કરીને આવશે. માટે આની વિશેષ વિગત જે સમજાય, જો બહાર પ્રસિદ્ધ થાય તો તરત ખ્યાલ આવે કે આ બરાબર છે કે બરાબર નથી. હવાના પરમાણુઓ દેખવા વિશેમાં પણ કાંઈક તેઓના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાય અંતર લાગે છે. હવે એવા નેવામાં કોઈ હવાના પરમાણુઓ દેખાય છે એ જે વાત આવે છે એ પણ બરાબર નથી, કેમ કે હવાના પરમાણુ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી, પણ એ એટલા સૂક્ષ્મ છે કે માત્ર સ્પર્શેન્દ્રિયનો વિષય છે, પણ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી. ગંધના પરમાણુ પણ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી, કર્ણેન્દ્રિયનો વિષય છે, નાસિકાનો વિષય છે. એવી રીતે અવાજના પરમાણુ છે એ પણ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી. હવાના મોજા વાઇબ્રેશન આંખથી ન દેખાય પણ કાનથી પકડાય, તો એ એટલા સૂક્ષ્મ છે. અજવાળું અને અંધારું એ સ્થૂળ પરમાણુ છે, તો એ આંખથી દેખાય છે કે અજવાળું થયું, અંધારું થયું, સૂક્ષ્મ છે તો પણ એક આંખથી પકડાય છે. પણ ગંધના, અવાજના કે હવાના પરમાણુઓ એ રીતે આંખથી પકડાતા નથી, કેમ કે એથી વધારે સૂક્ષ્મ છે. જે સ્થૂળ સૂક્ષ્મના ભેદો છે એમાં એ જાય છે. એને સ્થૂળ સૂક્ષ્મ અને સૂક્ષ્મ સ્થૂળ કહેવામાં આવે છે. કે પ્રકાશ અને અંધારું એ આ નરી આંખે દેખાય છે એ સૂક્ષ્મ પરમાણુ હોવા છતાં સ્થૂળ સૂક્ષ્મ છે. શું કેવા છે? સ્થૂળ સૂક્ષ્મ છે, એકલા સૂક્ષ્મ નથી પણ સ્થૂળ સૂક્ષ્મ છે કે આંખથી જણાય છે. જ્યારે આ ગંધના, અવાજના અને હવાના પરમાણુઓ એ સૂક્ષ્મ સ્થૂળ છે, જ્ઞાનમાં ગ્રહણ થાય છે કે અત્યારે હવા ગરમ થઈ ગઈ, 10 વાગ્યા હવા ગરમ થઈ ગઈ, હવા દેખાતી નથી પણ એની ગરમીથી સ્પષ્ટથી ખ્યાલ આવે છે, તો એ સૂક્ષ્મ સ્થૂળ છે. સ્થૂળ ખરા પણ ઇન્દ્રિયથી પકડાય છે માટે સ્થૂળ, પણ સૂક્ષ્મ સ્થૂળ છે. ઓલા સ્થૂળ સૂક્ષ્મ છે, આ સૂક્ષ્મ સ્થૂળ છે. એવી રીતે સ્થૂળ સ્થૂળ, સ્થૂળ સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મ સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મ સૂક્ષ્મ એવા 6 ભેદ લેવામાં આવ્યા છે. એની વાત કરી છે અહીંયા. હવાના પરમાણુઓ દેખવાના વિષયમાં પણ કાંઈક તેઓના લખવાની વ્યાખ્યા કે એમણે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે, એટલે કંઈક બીજી અવસ્થાને બીજી અવસ્થા એ લોકોએ માની લીધી છે એમ કહેવું છે. હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુ સ્કંદ એટલે વ્યવહારિક પરમાણુ કાંઈક વિશેષ પ્રયોગે દ્રષ્ટિગોચર થઈ શકવા યોગ્ય હોય તે દ્રષ્ટિગોચર થવા સંભવે છે. હજુ તેની વધારે કૃતિ પ્રસિદ્ધ થઈ સમાધાન વિશેષપણે કરવું યોગ્ય લાગે છે. કે શું કહે છે? કે હવાના ગતિ પામેલા કોઈ પરમાણુ સ્કંદ દ્રષ્ટિગોચર થવા સંભવે છે, જેમ કે વંટોળિયો. તો વંટોળિયાને લઈને એમ લાગે કે ભાઈ અત્યારે બહુ જોરદાર હવા છે, હવામાં તોફાન થયું હોય, હવાનું તો એની અંદર ઘણા રજકણો ઉડતા હોય, ઢોળની ડમરીઓ ચડતી હોય, એમ માણસને એમ લાગે કે અમે હવાને જોઈ શકીએ, હવાને નથી જોતા. એ બીજા પરમાણુ સ્કંદ છે કે જે દ્રષ્ટિગોચર થવા સંભવે છે. શું ગતિ પામેલા હવાની સાથે ગતિ પામેલા કોઈ પરમાણુ સ્કંદ દ્રષ્ટિગોચર થવા સંભવે છે. કેમ કે વાવાઝોડું હોય ત્યારે વરસાદ સાથે હોય તો ખબર પડે, પણ એ પાણીના પરમાણુ દેખાય છે, હવાના પરમાણુ આંખથી દેખાતા નથી. એમ કેમ પણ છતાં એની જાહેરાત કોઈ વિશેષ થાય પ્રસિદ્ધ તો વિશેષ સમાધાન આપી શકીએ. એમ કરીને એ પરમાણુની સૂક્ષ્મતા અને વર્તમાન વિજ્ઞાનની શોધ સંબંધીનો ખુલાસો છે. એમાંથી એકનું તારવી શકવા યોગ્ય છે કે કોઈ પણ ભૌતિક વિજ્ઞાનના વૈજ્ઞાનિકો હોય, અત્યારે જે ભૌતિક વિજ્ઞાન ચાલે છે એના વૈજ્ઞાનિકો કોઈ વાત કરે અને એ શોધ જેમ જૈન દર્શનના આગમ જે છે એ આગમના અભિપ્રાયથી જુદી ફેરફારવાળી લાગે તો કોને સ્વીકારવી ને કોને ન સ્વીકારવી? તો સામાન્ય બુદ્ધિવાળા માણસો વર્તમાન વિજ્ઞાનને સ્વીકારે છે એટલા માટે કે વર્તમાન વિજ્ઞાનમાં અનેક ભૌતિક સિદ્ધિઓનો અનુભવ થઈ શકે છે, એનો ભોગવટો થાય છે અને એની ખાતરી થાય છે કે આ વિજ્ઞાનીઓએ સાચી શોધ કરી છે અને સાચું બોલે છે, ખોટું બોલતા નથી. પણ એ જ વિજ્ઞાનિકોએ ઘણી શોધ કર્યા પછી પોતાના અભિપ્રાયો બદલ્યા હોવાનું પણ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે કે અમે જે આમ કહ્યું હતું તે એમ નથી પણ આમ છે. કેમ કે અત્યાર સુધી એમ કહેતા હતા કે પૃથ્વી ફરે છે અને ચંદ્ર સૂરજ સ્થિર છે, હવે એમ કહે છે કે નહીં પૃથ્વી સ્થિર છે અને ચંદ્ર સૂરજ ફરે છે. તો કેટલી પેઢીઓ સુધી લોકો ભણી ગયા ભૂગોળ કે પૃથ્વી ફરે છે અને એની ધરી ઉપર ફરે છે, ચંદ્ર સૂરજ તો ત્યાં ને ત્યાં જગ્યાએ રહે છે, હવે ના પાડે છે કે નહીં પૃથ્વી સ્થિર છે, ચંદ્ર ને સૂરજનું ગમન છે. એટલે એ પોતે પોતાને જ્યારે એમ વિશેષ જણાય ત્યારે એ પોતાના અભિપ્રાયને બદલે છે અને જ્યારે પોતાનો કોઈ શોધ વિશેનો અભિપ્રાય પ્રસિદ્ધ કરે છે ત્યારે પણ એ મર્યાદા બાંધે છે કે આ અમારી શોધનો અંતિમ તબક્કો નથી, ફૂલ એન્ડ ફાઇનલ સ્ટેટમેન્ટ નથી. એમ કહે છે હજી પણ કંઈક બીજું અમને શોધવામાં આવે તો અમે આ વાતને બદલીશું, ફેરફાર કરીશું. એટલી પહેલેથી જ એ લોકો જગ્યા રાખી અને પોતાના શોધખોળની જાહેરાત કરે છે. તો એવી અધૂરી કે અલ્પજ્ઞપણાની જાહેરાતને સ્વીકારી લેવી કે જે સર્વજ્ઞ અનુસાર કેવળ જ્ઞાન અનુસાર આગમની પરંપરામાં જે કંઈક વિધાનો આવ્યા છે એ વિધાનને સ્વીકારવા, એ બંનેની તુલના એ રીતે કરી શકાય કે જે કહેનાર નિર્દોષ છે અને જેને કેવળ જ્ઞાન સુધીનું શુદ્ધ નિર્મળ જ્ઞાન શું છે એની વાતને સ્વીકારવી વધારે યોગ્ય લાગે છે. ભલે આ બધો વિષય અપ્રયોજનભૂત છે તો પણ સ્વીકારવાની અંદર પ્રયોજન ઊભું થાય છે. વાત અપ્રયોજન હોવા છતાં તમે પ્રમાણિક પુરુષને ન સ્વીકારો, નિર્દોષતાને ન સ્વીકારો અને અપ્રમાણિક પુરુષની વાતને સ્વીકારો તો તમારા સ્વીકારવા સંબંધીનું જે પ્રયોજન છે એ પ્રયોજન હાનિ પામે છે અથવા તમને દોષ એનો ઊભો થાય છે. એટલું વિચારવા યોગ્ય છે. એક પત્ર પૂરો થયો, 702 મો પત્ર છે, એનું મથાળું છે વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. શું કહે છે કે પ્રમાદ શા માટે કરતા નથી, આત્મહિતના કાર્યમાં વિચારવાન પુરુષો કદી પણ પ્રમાદ કરતા નથી. ક્યાં સુધી? કે જે ધ્યેય બાંધ્યું છે પૂર્ણ શુદ્ધિનું એ પૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પગવાળીને બેસતા નથી. એમ કેમ પોતાનો પુરુષાર્થ અવિરતપણે ચાલુ જ રાખે છે અને ક્યારે પણ પ્રમાદમાં, પ્રમાદ એટલે સુઈ જવું એમ નહીં, બેસી રહેવું એમ નહીં, પણ બીજા સાંસારિક કાર્યોમાં આત્મહિતનું વિસ્મરણ કરીને લાગી જવું, આત્મહિતને ભૂલીને લાગી જવું, એને પ્રમાદ કહેવામાં આવે છે. પછી પૂજા કરે અને આત્મહિતનું ત્યાં વિસ્મરણ હોય અને રૂઢિગતપણે પૂજા કરે, ચાલો ભગવાનની જિનેન્દ્રદેવની પૂજા કરી લો, તો એને પ્રમાદ કહેવાય. વેપાર કરે તે પ્રમાદ એમ નહીં, ખાવું પીવું કે એનું નામ પ્રમાદ નહીં, બીજા કાર્યોમાં લાગી જાય એનું પ્રમાદ નહીં, શુભ ક્રિયામાં લાગે. પણ આત્મહિતનું લક્ષ જો દુર્લક્ષ થઈ જાય, વિસ્મરણ થઈ જાય, લક્ષ ન રહે, તો એને પ્રમાદ કહેવામાં આવે છે. એટલા માટે એમ વિચારવામાં આવ્યું છે કે જે જીવને આત્મહિતનું ધ્યેય પૂર્ણતાનું લક્ષ બંધાય છે તે છૂટતું નથી, પર્યાયે પર્યાયે એને પોતાના નિજ હિતની જાગૃતિ સદાય વર્તે છે, નિરંતર વર્તે છે, અને તેથી એને આત્મહિતના વિષયમાં પ્રમાદ નથી. એ પોતાનું ધ્યેય પૂરું કરશે ત્યાં સુધી ભલે ઉપર ઉપરના ગુણ સ્થાનમાં શુદ્ધિ વિશેષ થઈને આવશે, તો પણ એ સદાય પ્રમાદ રહિતપણે પુરુષાર્થમાં જોડાયેલો જીવ રહે છે, પુરુષાર્થ રહિત થતો નથી. એટલે એવા જીવોને વિચારવાન જીવો અહીંયા કયા છે કે કૈવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ સમજીને જ વર્તે છે, કે ગમે ત્યારે આયુષ પૂરું થાય એ પહેલાં મારે મારી સાધનામાં જેટલું આગળ વધાય એટલું વધવું જોઈએ, મોક્ષ માર્ગમાં જેટલો માર્ગ માર્ગ કપાય એટલો કાપી નાખવો જોઈએ, એ વિચારવાન પુરુષોનું સ્વરૂપ છે.
જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ હોય એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખેથી હવે સુખેથી શું એટલે ભલે બેદરકાર થઈને ઊંઘી જાય. મુમુક્ષુ જીવને તો એમ લાગે કે અરે રે આયુષ્યનો આજે એક દિવસ પૂરો થયો, આજે પણ હજી મારું કામ મારે જે કરવું છે એ થયું નહીં, એવી રીતે એ વિચારે છે. જ્યારે આ કહે છે કે ભલે એ બેદરકાર થઈ જાય, ભાગીને બચી જાય તો એ પણ બનવાનું છે, અથવા જેને આવો ખોટો નિર્ણય કર્યો હું ક્યાં મરવાનો છું, એ ભલે આત્મહિતના કાર્યમાં પ્રમાદ કરે, બાકી મૃત્યુની સામે સમીપ રાખીને મૃત્યુ સમીપ છે એમ સમજીને નિષ્પ્રમાદપણે પોતાનું આત્મહિત સાધવું જોઈએ, તો તે વિચારવાનપણું છે, અને એમ ન રાખવામાં આવે તો તે અવિચારીપણું છે એમ કહેવામાં આવે છે. કચ્છના અનુપચંદભાઈ કરીને મુમુક્ષુ છે એના ઉપર આ પત્ર આમ કરવાથી લોકો આપણી પ્રશંસા કરશે, આમ કરવાથી લોકો આપણી નિંદા કરશે, એવું જે લક્ષ્ય રાખે છે એ લક્ષ્ય કઈ પણ કરવા જેવું નથી, અથવા વિધિ નિષેધ જે પણ છે એ લોકસંજ્ઞા એ કરવા જેવો નથી. આ પત્રની અંદર ગુરુ કચ્છ આપણા જે અંજાર કહીએ છે ને એને બંધ એને ગુરુ કચ્છ કહે છે, અંજાર ગુરુ કચ્છ એ કચ્છનું ભરૂચ એમ કહેવાય છે, ગુરુ કચ્છ.
ગુરુદેવ.